पूज्य गुरुदेव श्री ना वचनामृत एमा 16 नंबर नो बोल छे साधक जीवनी दृष्टि विषय ज आपने क्यों बतावे छे ज्ञान नहीं साथे से नहीं बात छे दृष्टि नहीं बात छे साधक जीव जिन्हें आत्महित माटे मोक्ष मार्ग प्रगट्यो छे मोक्षनी जे साधना आराधना उपासना करी रह्या छे एवा जीवने अहींया साधक कहेवामां आवे छे। बीजी भाषामां कहीए तो धर्म ध्यान अथवा शुक्ल ध्यान वडे धीरूप आत्मतत्वनी जे साधना साध्य पदने माटे करे छे तेनुं नाम साधक कहेवाय छे। क एटले करनार साधना करनार अने साधना ए कोने देखाड़े छे विपरीतताने के पूर्णताने अपूर्णताने देखाड़े साधना अपूर्णता होय साधनानुं फळ साध्य दशा छे अने साधना जेने आश्रय थाय तेनुं नाम ध्येय कहेवाय छे। तो पोतानो त्रिकाळी भगवान आत्मा जे ध्येय रूप छे एना आश्रय अवलंबे जेने रत्नत्रयनी मोक्ष मार्गनी तत्वमांथी कहीए तो संवर निजरानी जेने दशा प्रगट थई छे तेने साधक आत्मा अंतरात्मा मोक्ष मार्गी आत्मा एने कहेवामां आवे छे जे चौथा गुणस्थानथी लईने बारमा गुणस्थान सुधी होय छे। तो एवा साधक जीवनी फरीथी विचार करिए साधक एटले साधना साधना केवी होय जेनाथी भिन्न पड़ी एवी दशा होय के जेना फळमां ए दशा प्रगट थाय एवी होय साधना केवी हशे जेनाथी भेद करू एवी दशा हशे के जेना फळमां साध्य प्रगट थशे एवी दशा होय। तो साध्य दशा केवी छे वितरागता रूप छे शुद्धता रूप छे। तो साधना पण ए वितरागतामय होय राग ए साधना नथी केम नथी कोई पण रागो अशुभनी तो वात ज नथी शुभ राग पण साधना नथी केम नथी। अरे राखती तो भेदना भिन्नता करीश तो जेनाथी भिन्नता करे एने थोड़ी साधना कहेवाय। तो आखी साधना चौथे गुणस्थान थी लईने जेटली जेटली वितरागता शुद्धता पवित्रता प्रगट थई तेनु नाम साधना कहेवाय छे। सम्यक दृष्टि ने देवशास्त्र गुरुनी श्रद्धा नव तत्वनी श्रद्धा पांचमे गुणस्थान ने बार अणुव्रतनो विकल्प मुनि दशामां महाव्रत समिति आदि 28 मूल गुण अथवा 13 प्रकारना चारित्रनो विकल्प ए शुं छे ए साधना नथी साधनानी अधुरासने देखाड़नार राग छे ए स्वयं साधना नथी। अने ए रीते विचार करिए एकवार गुरुदेवसी एना माटे शुं शब्द वाप्यो जेम जेटली वितरागता छे एनुं नाम शुं कहेवाय ज्ञान धारा जेटली जेटली वितरागता प्रगट थाय एने आपणे कई शुं कहीए छे ज्ञानधारा अथवा बीजी कहीए ज्ञान चेतना कहीए छे। अने जे रागादि जे ते भूमिकानो होय एनुं नाम शुं कहेवाय कर्मधारा गुरुदेवसी एना माटे एक शब्द शुं आप्यो विघ्नधारा केवुं शुं नाम आप्युं विघ्न एटले शुं ते भूमिकाने अटकાવે છે એમ નહીં આગળ વધવા માટે અણુવ્રતનો વિકલ્પ હશે નિશ્ચિતપણે ત્યાં સુધી મહાવ્રતના નહીં આવે ત્યાં સુધી મુનિદશા નહીં આવે। તો એ જે ભૂમિકાનો રાગ છે એ વર્તમાન ભૂમિકા નથી એનાથી વિરુદ્ધ છે પણ એ આગળ વધવા માટે કેવું છે એક વિઘ્નરૂપ છે મહાવ્રતના પરિણામ મુનિદશામાં હોય છે। તો જ્યાં સુધી મહાવ્રતના પરિણામ હશે ત્યાં સુધી શું થશે શું થશે વિકલ્પ થશે પણ એનાથી શું થશે આપણે શબ્દ છે ને વિઘ્ન ધારા એનાથી શું એ શ્રેણી નહીં માંડી શકે છઠ્ઠે ગુણસ્થાનમાં રહીને શ્રેણી માંડી શકે એવું બને નહીં એ વિકલ્પ છોડીને ક્યાં આવવું પડશે નિર્વિકલ્પ સાતમા ગુણસ્થાને આવવું પડશે. એમ અણુવ્રતના વિકલ્પ જ્યાં સુધી હશે ત્યાં સુધી શું હશે? એ મુનિદશામાં નહીં પહોંચી શકે. અને એટલે એ રીતે વિચાર કરીએ તે શું છે? એ વિઘ્ન થાય. તો અહીંયા તો સાધક આત્મા જે પોતે સાધનાના વિતરાગતાના માર્ગે, એટલે પ્રશ્ન એ આપણે હતો કે સાધના કેવી હોય, કે જે સાધ્ય વિતરાગતા છે એવી જ ધારા હોય, એનાથી વિરુદ્ધ ન હોય, અને એનો જે વિષય છે એ પણ કેવો હોય, એ પણ એક વિતરાગ સ્વરૂપ છે, સ્વયં આશ્રયભૂત તત્વ, ધ્યેય તત્વ વિતરાગતા રૂપ છે, તો જ એના આશ્રયે પર્યાયમાં વિતરાગતા પ્રગટ થશે. ગળપણ સ્વરૂપ સાકર છે તો ચાક્ષુ તો ગળપણ આવશે, એમ સ્વયં પોતે મુક્ત સ્વરૂપ છે. 14મી ગાથા પ્રમાણે અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત એવું એક એકરૂપ અખંડ અભેદ એકરૂપ શાશ્વત તત્વ છે, તો એના આશ્રયે પણ આવી એક નિર્મળ ધારા પ્રગટ થાય છે. તેવા સાધક જીવની હવે શું શબ્દ વાપરો છે? દ્રષ્ટિ ક્યાં હોય, દ્રષ્ટિમાં શું હોય? જે હમણાં જ પૂજ્ય ગુરુદેવસિંહની સ્તુતિમાં આપણે શું બોલ્યા? હે ગુરુદેવ, આપની દ્રષ્ટિ ક્યાં છે? સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે. સદા શબ્દ વાપરો છે. દ્રષ્ટિ પોતાના એકરૂપ ધ્યેય તત્વને જો છોડી દેશે સાધક દશા નહીં રહે એક સમય માટે પણ. જ્ઞાનમાં અર્ગ હશે, દ્રવગુણ પર્યાય જ્ઞાનમાં હશે, પણ દ્રષ્ટિનો વિષય જે છે એ ક્યારે પણ એમાંથી છૂટતો નથી. પણ તે પોતાના ધ્યેય તત્વને છોડે તો સાધક દશા નહીં રહે. ઉપયોગ ચલિત થશે. ઉપયોગ ચલિત જો નહીં થાય તો વિકલ્પ નહીં થાય. ઉપયોગનું ચલિત થવું એ કોને બતાવે છે? ચારિત્રની અધુરાશ છે. કારણ કે ચારિત્રમાં શું હોય? સ્થિરતા. અને સ્થિરતા ક્યારે હશે? ઉપયોગ જામશે. એટલે ઉપયોગ હજી જામતો નથી, ઉપયોગ હજી સ્કલિત થઈને બહિર્મુક્તામાં જાય છે, વિકલ્પ ઉભો થાય છે. પણ છતાં દ્રષ્ટિ એ પોતાના એકરૂપ તત્વનું આશ્રય અવલંબન એ ક્યારે છોડતી નથી. અને એટલા માટે સમયસારના આશ્રવ અધિકારમાં મધ્ય મંગળમાં શું હોય? આશ્રવ અધિકાર છેલ્લા કળશોમાં, કે શુદ્ધ નહીં ક્યારે પણ ત્યાગવા યોગ્ય નથી. શુદ્ધ નહીંના ત્યાગથી બંધ છે અને શુદ્ધ નહીંના અત્યાગથી મોક્ષ છે. આખો સંશેખ આપ્યો છે કે ક્યારે પણ શુદ્ધ નહીં. શુદ્ધ નહીં એટલે પોતાના ત્રિકાળી સ્વભાવનો આશ્રય નિર્મળ વિતરાગી પણથી એ ક્યારેય છોડવા યોગ્ય નથી. એમાં લખ્યું છે આ તાત્પર્ય છે એમ કરીને એમ આશ્રવ અધિકારના છેલ્લા શ્લોકોમાં જો એનો છે શ્લોક નંબર 122. હવે આ સર્વ કથનના તાત્પર્યરૂપ શ્લોક કહે છે. આદ્ય મંગલ હોય, અંતિમ મંગલ હોય, એમ મધ્યમ મંગલ હોય, એમ એવી રીતે અહીં આ જ તાત્પર્ય છે. કે તાત્પર્ય, તાત્પર્ય એટલે ખબર છે એનો સારાંશ, એનું કન્કલુઝન શું છે, સમરાઇઝ કરે કન્કલુઝન. એમ આ શાસ્ત્રમાં અનેક અપેક્ષાની વાત છે, એમાંથી એક સારાંશ શું મેળવો? કે શુદ્ધ નહીં ત્યાગવા યોગ્ય નથી. શુદ્ધ નહીં એટલે શું? પોતાના શુદ્ધ સ્વભાવ ભગવાન આત્માનો આશ્રય અવલંબન ક્યારે ત્યાગવા યોગ્ય નથી. શા માટે? કારણ કે તેના અત્યાગથી બંધ થતો નથી. એનો અર્થ શું થયો? નિશ્ચિત રહેજે. આચાર્યદેવ કહે છે જ્યાં સુધી તને શુદ્ધ સ્વભાવનું અવલંબન છે શુદ્ધ નહીં દ્વારા, ત્યાં સુધી નિશ્ચિત રહેજે તને બંધ થવાનો નથી. અને જો એનો ત્યાગ કર્યો તો બંધ થયા વગર રહેશે નહીં. તેના ત્યાગથી શબ્દ શું છે? જ બંધ જ એ થાય છે. જેમ કે ને એક તારી પાસે સાધન રાખજે, તું ચિંતા ના કર. હવે તો બોલું છે ને કાંઈ વાંધો નહીં, કાર્ડ હશે તો વાંધો ને, ગમે ત્યાં પૈસા મળી રહેશે. એમ અહીંયા કે તારે શું રાખવાનું સાથે? શુદ્ધ નહીં રાખજે, તને ક્યારે બંધ થશે નહીં. અને જો શુદ્ધ નહીં છૂટી ગયા, સ્વભાવનો આશ્રય અવલંબન છૂટી ગયું, તો બંધ થયા વગર રહેશે. ને આ આશ્રવ અધિકારમાં આપણને એ આપ્યું કે ક્યારે પણ તારા સ્વભાવનું લક્ષ અવલંબન છોડીશ નહીં. તો અહીંયા આપણે વાંચીએ કે સાધક જીવની દ્રષ્ટિ કેવી હોય છે. અધ્યાત્મમાં હંમેશા નિશ્ચય નય જ મુખ્ય છે. શું શબ્દ વાપરો છે? આપણે જ્યારે નિશ્ચયને મુખ્ય કરીએ તો વ્યવહારને શું કરીએ? કોણ. અને જ્યારે વ્યવહારને મુખ્ય કરીએ ત્યારે શું કરીએ? નિશ્ચયને ગુણ કરી લેવાના ને, કે મુખ્ય ગુણ તો કરવાના હોય. કથનમાં મુખ્ય ગુણ ભલે થતું હોય તારી દ્રષ્ટિમાં, અને ખરેખર તો દ્રષ્ટિમાં તો મુખ્ય ગુણ શૈલી જ નથી, આ તે કહીએ જ, બાકી તો જ્ઞાનની શૈલીમાં મુખ્ય ગુણ અને એનું નામ નય છે. જ્ઞાનમાં પ્રમાણ જ્ઞાન એ બધા નયોને ગ્રાહી છે, અને એમાં મુખ્ય ગુણ કરે તો એનું નામ શું પડશે? નય પડશે. દ્રષ્ટિમાં શું હોય છે? મુખ્ય ગુણ છે કે દ્રષ્ટિમાં તો એકને જ ગ્રહણ કરે છે એ, કાં તો પરદ્રવ્યમાં મારાપણું કરે, ભેદભાવોમાં મારું પણ, અથવા તો પોતાના એકરૂપતી કાળીમાં. મુખ્ય ગુણ એમાં તો કાં સદભાવ અને કાં તો અભાવ, એ એક ધર્મ. મુખ્ય ગુણ શૈલી શેમાં છે? જ્ઞાનની છે. તો અધ્યાત્મમાં હંમેશા સદા દ્રષ્ટિ તારી, એનો અર્થ નિશ્ચય નય જ. પાછું શબ્દ શું આવ્યું? કથનચિત નહીં. જૈન દર્શન અનેકાનમય છે, ના તો નહીં પડાય, અને એટલા માટે અહીંયા શું છે? નિશ્ચય નહી કથનચિત મુખ્ય છે નહીં. જૈન દર્શન અનેકાનમય છે કે એકાંતમય છે? જૈન દર્શન જ સમ્યક અનેકાનમય છે, અને જૈન દર્શન જ સમ્યક એકાંતમય છે. પ્રમાણમાં અનેકાંત છે અને નયમાં એકાંત છે. નહીં એકાંત, અને જે શુદ્ધ નયનો વિષય છે એ જ દ્રષ્ટિનો, એ શ્રદ્ધાનો એ વિષય છે. તો અહીંયા હંમેશા નિશ્ચય નય જ મુખ્ય છે. દ્રષ્ટિમાં મુખ્ય ગુણ એને એકને ગ્રહણ કર્યું, તે ગ્રહણ જ્યાં પોતાનું એકત્વ પણ નાખ્યું, સર્વસ્વ જ્યાં સ્થાપિત કર્યું, એમાં હવે કોઈ મુખ્ય ગુણ એમાં હોતું નથી. હું જ્ઞાયક છું. ક્યારે? ક્યારે? સવિકલ દશા કે નિર્વિકલ દશા? સવિકલ નિર્વિકલ્પ એ ચારિત્રની અપેક્ષાના ભેદો છે. શ્રદ્ધાને માટે તો એક રૂપને પૂર્ણપણે ગ્રહે છે. બહાર મુખમાં દ્રષ્ટિ ગઈ તો પણ શું કરે? કેટલા પદાર્થમાં મારાપણું કરશે? શ્રદ્ધા અથવા દ્રષ્ટિ જો બહિર્મુખતામાં ગઈ તો કેટલામાં કરશે એકત્વ? જેટલી આપણી પાસે નિકટના સંયોગ હોય એટલાને. અમેરિકાનું તો કઈ જોયું ન હોય તો એમાં એકત્વ ક્યાંથી કરે? અમેરિકાનું મકાન જોયું નથી ને તો એમાં એકત્વ ન થાય ને. જો એવો સિદ્ધાંત લેશું, જ્ઞાનનું જ્ઞેય બને પછી જો એકત્વ થાય, તો એકેન્દ્રીને અલ્પમાં અલ્પ હશે એકત્વ, કારણ કે એનો ક્ષોપક્ષમ કેટલો કામ કરે છે, અને નિગોદનું લઈએ તો કેટલામાં અક્ષરમાં. જ્ઞાનનો વિષય બને કે ન બને એ જ્ઞાનની ઓછપ છે, બાકી એકત્વ છે એ સર્વત્ર ફેલાય છે. કા અંતર્મુક્તામાં, અને અંતર્મુક્તામાં પણ જો એકત્વપણું શ્રદ્ધાનું દ્રષ્ટિનું જો ફેલાણું તો શું થશે? શું થશે? પરદ્રવ્યની તો વાત નથી, વિભાવની વાત તો નથી, અરે અંદરમાં રહેલા ભાવોનો પણ ભેદ છૂટી જાય છે. કયો ભાવ અંદરમાં રહેલો? અનંત ગુણનો ભેદ પણ છૂટી જાય. આ શ્રદ્ધાનું ગ્રહણ પણ છે. એકત્વપણામાં અનેકત્વ પણ છૂટી જાય. ભિન્ન છે એની વાતો ક્યાંય જ નહીં. એક અભેદ ગ્રાહી નહીં, શુદ્ધ નહીં છે, દ્રષ્ટિ છે, એમાં ગુણ ગુણીના ભેદ પણ નથી, દ્રવ્ય પર્યાયના પણ ભેદ નથી. તો આવી દ્રષ્ટિ એમાં તો અધ્યાત્મમાં હંમેશા નિશ્ચય નય જ મુખ્ય છે, એને જ અધિકતા રાખીને આખી કથન પદ્ધતિ થતી. અધ્યાત્મ અધિ આત્મા, જ્યાં આત્માની જ મુખ્યતા રહે છે ત્યાં ક્યાંય એની ગુણતા નથી. તેના જ કારણ કે શું કામ હવે ભલે લખ્યું નથી પણ વચ્ચે શું વાંચવા જેવું છે, કારણ કે નિશ્ચયને શું કામ મુખ્ય છે, કારણ કે તેના જ આશ્રયે ધર્મ થાય છે. નિશ્ચય નહીનો વિષય જે અબદ્ધ સ્પષ્ટ આત્મા છે, ચૌદમી ગાથામાં એના માટે કયો શબ્દ વાપરો, નિશ્ચય નહીં માટે શુદ્ધ નહીં, તેને તું શુદ્ધ નહીં જાણજે. તો શુદ્ધ નહીં, નિશ્ચય નહીં, તેનો વિષય કેવો છે, અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અણસંયુક્ત. અબદ્ધ સ્પષ્ટ એટલે કર્મથી બંધાયેલ નથી અને પુદ્ગલથી સ્પર્શાયેલ નથી, એમાં કોણ બે આવી ગયું, દ્રવ્ય કર્મ અને નો કર્મ બે આવ્યા, પુદ્ગલથી સ્પર્શાયેલ નથી નો કર્મમાં અને દ્રવ્ય કર્મથી બંધાયેલ નથી અબદ્ધ સ્પષ્ટ. પછી અનન્ય છું, નિયત છું અને અસંયુક્ત, એમાં કોણ ત્રણ આવે, ત્રણમાં કોણ આવે, ભાવ કર્મ. ભાવ કર્મમાં જે અનન્ય એટલે ગતિની પર્યાયો છે ને, એ પણ એક ભાવ કર્મ છે, જેને વ્યંજન પર્યાય આપણે લઈએ. એવી રીતે હાનિ વૃદ્ધિ થાય, તારતમ્યતા, એ કોની લીધી, અર્થ પર્યાય, જ્ઞાનમાં કસાયમાં ને એમાં જે તારતમ્યતા થાય એ બધાથી પણ વધઘટતી રહીત છું. પછી ચોથો બોલ છે જે અવિશેષ, એમાં કોણ લીધું, ગુણ ભેદથી રહી. અને છેલ્લો કોણ લીધો, મોહથી હું કેવો છું, અસંયુક્ત. ક્યારની વાત છે, અરિયંત સિદ્ધ દશા થયા પછી મોથી સંયુક્ત કોણ હોય, સંસારી જીવ કે સિદ્ધ જીવ, કોણ મોથી સંયુક્ત કોણ હોય, સંસારી કે સિદ્ધ, જે અપેક્ષા કે એવું છૂટશે. અરે સંસારી ને સિદ્ધ શુદ્ધ નહીં ના ભેદ જ, એમાં શુદ્ધ નહીં ના વિષયમાં એવો કોઈ ભેદ જ નથી, તેનો તો પ્રશ્ન જ નથી. એ પર્યાય સાપેક્ષના બે ભેદો છે. તો પર્યાય સાપેક્ષતા એ જે સમયે પર્યાયમાં મોથી સંયુક્ત છું તે જ સમયે જો સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે, તો એટલા માટે તો આચાર્ય બે વાત ત્યાં લઈ લીધી, પર્યાયની સમીપની જોવામાં આવે તો મોથી સંયુક્ત પણ ભૂતાર્થ છે. એક એક બોલમાં બે વાત લીધી. ફરીથી આ થોડો વિષય સાથે, એમાં જે ચૌદમી ગાથામાં શુદ્ધનયનો વિષય બતાવો છે, તો શુદ્ધનયના વિષયમાં કયો આખી લીધી, અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત. અમૃતચંદ્રાચાર્ય દેવે એમાંથી સાથે કઈ વાત લીધી, કે અમે જ્યાં સ્વભાવની દ્રષ્ટિથી કહીએ એટલે તું એમ ન માનતો કે પર્યાયમાં અત્યારના કાંઈ નથી, અને એટલા માટે શું સિદ્ધ કર્યું, કે પર્યાયની સમીપ જઈને જોવામાં આવે તો અનાદિકાળથી બંધાયેલ છો. એ વાત કેવી છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, તથાપિ તો પણ એમ કહીને આખી શુદ્ધ નહીંની વાત અનેકાંત પૂર્વક સમ્યક એકાંતમાં લઈ જાય. પર્યાયમાં પેલા સ્થાપ્યું ભૂતાર્થ છે, પર્યાયથી જોઈએ તો અન્ય અન્ય એવી ગતિ છે, અને નહીતર સંસાર સિદ્ધ નહીં થાય તો આશ્રવબંધ તત્વ પણ સિદ્ધ નહીં થાય. આશ્રવબંધ તત્વ સિદ્ધ નહીં થાય તો એને નિમિત્ત રૂપે અજીવ પણ સિદ્ધ નહીં થાય. તો એ સિદ્ધ કરીને પછી એનાથી આખો ભેદનો પ્રશ્ન, એટલે તો એવી એ નિશ્ચય નહીંમાં શુદ્ધ નહીંમાં કોણ હંમેશા મુખ્ય હોય છે, કે આત્મા જ, એ નિશ્ચય નય જ મુખ્ય હોય છે, શુદ્ધાત્મા જ, કારણ કે તેના જ આશ્રયે. અહીંયા નિશ્ચય નહીં એટલે શું લેવું, નિશ્ચય નહીં એટલે શું લેવું, જે ભાવસૃજનાનો એક અંશ છે એ લેવું. જો એક શૈલી અધ્યાત્મમાં પણ નહીં ને નહીંના વિષયને એક ગણીને, અગિયારમી ગાથામાં શું છે, ચલો પહેલી લાઈન શું છે, અગિયાર, વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત શુદ્ધ નહીં. તો શુદ્ધ નહીં એટલે શું, પ્રમાણ જ્ઞાનનો એકાંશ એવી એક પર્યાય લેવી છે, એનો વિષય લેવો છે, શુદ્ધ નહીં ભૂતાર્થ છે. આખી શૈલી એક ગુરુ ગમે આપણને ખબર પડે, નહીં તો શુદ્ધ નહીં તો એ જ અર્થ લઈ લેશું. અધ્યાત્મમાં વિસ્તાર હોય છે કે એમાં સંકેલવાનું હોય છે, અને એટલા માટે આ નહીં ને નહીંનો વિષય એટલો ભેદ પણ છોડાવીને શુદ્ધ નહીંના વિષયને જ શુદ્ધ નહીં કહેવાય છે. તો ત્યાં અગિયારમી ગાથામાં શુદ્ધ નહીં ભૂતાર્થ છે, એનો અર્થ કે શુદ્ધ નહીંનો વિષય જે પછી ચૌદમી ગાથામાં, તો એ અહીંયા નિશ્ચય નહીં જ એટલે કે નિશ્ચયનો વિષય જ એ મુખ્ય છે, કારણ કે તેના જ આશરે નિશ્ચય નહીં અથવા શુદ્ધ નહીં નો વિષય એવો જે ત્રિકાળી ભગવાન આત્મા એના આશ્રય ધર્મ થાય, તેના જ આશ્રય ધર્મ થાય. એક સિદ્ધાંત આપીને હવે કહે છે, શાસ્ત્રોમાં જ્યાં વિકારી પર્યાયનો વ્યવહાર નહીંથી કથન કરવામાં આવે ત્યાં પણ નિશ્ચય નહીંને જ મુખ્ય અને વ્યવહાર નહીંને ગૌણ કરવાનો આશ્રય છે એમ સમજવું. પહેલી તો એક સિદ્ધાંતની વાત અધ્યાત્મની. હવે કહે છે, જ્યાં જ્યાં શાસ્ત્રોમાં વિકારી પર્યાયનું, ફરીથી શાસ્ત્રમાં વિકારી પર્યાયનું વર્ણન હોય કે ન હોય, ન હોય કે હોય, શું કામ હોય ભાઈ વિકારનું? આપણે શું કામ છે, શું કામ? એક પહેલું નિશ્ચિત કરવું, જ્ઞાન કોનું કરવું છે, ત્યાગ કરવા યોગ્યનું કે ગ્રહણ કરવા યોગ્યનું? બંનેનું કરવું પડશે. જ્ઞાન કર્યા વગર એ ત્યાગવા યોગ્ય છે નક્કી કેવી રીતે કરીશ? છોડવા માટે પણ એનું શું કરવું પડશે? જ્ઞાન કરવું. અને જે ગ્રહણ કરવા યોગ્ય છે, ઉપાદેય છે, એના માટે પણ શું કરવું પડશે? જ્ઞાન કરવું પડે. અને એક 34મી ગાથામાં એટલા માટે કીધું, જ્ઞાન પ્રત્યાખ્યાન. આ છોડવા યોગ્ય છે, પ્રત્યાખ્યાન એટલે ત્યાગ કરવા યોગ્ય છે, હે યોગ્ય છે એવો નિર્ણય પણ પેલો કોણ કરશે? જ્ઞાન કરશે. અને જ્ઞાનના નિર્ણયથી એવું કાર્ય થાય છે. અને આવો આપણા જીવનમાં એક ઘણી વાર છે ને, કોઈ ભૂલ ચૂકથી પણ આપણે ચાલતા હોઈએ, એક સેજ અંધારા જેવું હોય, કોઈ કે ત્યાં સર્પ છે આમ એટલું કે તો પછી શું થશે? આપણે રિએક્ટ શું કરશું? ઠીક છે, સર્પ છે તો કાંઈ વાંધો નહીં એવું કહી દે, નહીં કેમ નહીં, અથવા સર્પ છે ચલો હું વિચારી જઈશ હવે મારે શું કરવું, શું કેમ નહીં? અમને જાણવા તો દો, તમે જાણવા નહીં એ વાતનો તો અંદરમાં એટલો નિર્ણય દ્રઢપણે છે કે જેને કહે ને ઓન ધ સ્પોટ સ્પોન્ટેનિયસલી શું થશે, રિએક્ટ થશે, હે એમ કરીને દૂર ભાગશું. કારણ કે આવો ભાવ અંદરમાં પહેલેથી શું કરેલો છે, નિર્ણય કરેલો છે. અને નિર્ણય કરેલા માટે વિચારની જરૂર ન હોય, અને વિચારની જરૂર છે નોટ કે હજી નિર્ણય સુધી નથી પહોંચ્યા. તો એ ભાવ જેમ નિર્ણય છે, તો એ પહેલા જ્ઞાનપૂર્વકનો નિર્ણય કર્યો છે ને, એમ ગ્રહણ કરવા યોગ કે ત્યાગવા યોગ, એ શેનું થાય છે? પહેલા જ્ઞાનનો નિર્ણય. તો શાસ્ત્રોમાં જ્યાં વિકારી પર્યાયને પણ જ્ઞાન કરાવશે. અરે વિકારી પર્યાય સાથે સાથે નિમિત્તભૂત કર્મો હોય નો કર્મ હોય બધાનું જ્ઞાન કરાય. જૈન દર્શન સર્વાંગ છે. કાર્ય વખતે જેમ ઉપાદાન હોય છે એમ કોની હાજરી હોય છે? નિમિત્તની પણ હોય છે. થતું નથી એ વાત જુદી છે, પણ હાજરી તો હોય જ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બનતો હોય છે, ઉપાદાન નિમિત્તનો બહેનો હોય છે, કરતા પણ એ 100% ને 1000% ઉપાદાન છે. તો જૈન દર્શન બેયનું વર્ણન કરશે, ઉપાદાન અને સાથે સંયોગ કોનો છે નિમિત્તનું જ્ઞાન કરા, અને એના સંગમાં નૈમિત્તિક એવો વિકારી ભાવ પણ દુઃખમય સંસારનું વર્ણન પણ આવશે. તો જ્યાં વિકારી પર્યાયનું અને ક્યાંય નહીંથી કથન હશે, વ્યવહાર નહીં. વ્યવહાર કોને બતાવે? વ્યવહારનું કામ શું હોય? રંગ રાગ અને ભેદ. રાગ એટલે આશ્રવબંધ તત્વ, રંગ એટલે પુદ્ગલ અજીવ તત્વાદ, એટલે આખું બધું સાત તત્વોથી વિચાર. અને ભેદ એટલે શું? ગુણ ગુણીના ભેદ સુધીના, પર્યાય ભેદ સુધીના. એ બધો કોનો વિષય છે? વ્યવહાર નહીંનો વિષય છે. રંગ અજીવવાદી અથવા નિમિત્તાદી સંયોગાદીનો, પછી રાગ એટલે વિભાવ, કોઈ પણ શુભ અશુભ ભાવ, કોઈ પણ વિભાવ ભાવ. અને ભેદ એટલે નિર્મળ પર્યાયનો પણ આવી ગયો, અને ગુણ ગુણીના ભેદ પણ આવી ગયા. એ બધો જ કોનો વિષય છે? વ્યવહાર નહીં છે. તો જ્યાં કદાચ શાસ્ત્રોમાં વિકારી પર્યાયોનું કઈ કથનથી? વ્યવહાર નહીં. તેનું બીજું નામ શું છે? વ્યવહાર નહીં ઇઝ ઇક્વલ ટુ 6ઠી ગાથામાં એના માટે ક્યાં નામ આપ્યા? અશુદ્ધાર્થિક નહીં કહો, પર્યાર્થિક કહો અથવા વ્યવહાર કહો, ત્રણ એક જ અર્થમાં છે. અશુદ્ધ દ્રવ્યાર્થી, તો દ્રવ્ય અશુદ્ધ કઈ અપેક્ષાથી હશે? પર્યાય અપેક્ષા હશે. દ્રવ્ય કઈ દ્રવ્ય અપેક્ષાથી અશુદ્ધ ન હોય, તો એનું નામ શું કહેવાય? અશુદ્ધ દ્રવાર્થિક નહીં. દ્રવ્યને અશુદ્ધપણે જે કથન કરે, અને અશુદ્ધતા ક્યાં હશે? પર્યાયમાં. માટે એનું નામ શું કહેવાય? પર્યાર્થિક નહીં કહેવાય. અશુદ્ધ દ્રવાર્થિક ઇઝ ઇક્વલ ટુ પર્યાર્થિક ઇઝ ઇક્વલ ટુ વ્યવહાર. કારણ કે પર્યાર્થિક પર્યાયનું વર્ણન અથવા એનું જ્ઞાન એ આત્મા એને વ્યવહાર એટલા માટે કે એ ઉપાદેય રૂપ નથી. છેલ્લે નિશ્ચય વ્યવહારી શું છે? કે જેનું અવલંબન જેનો આશ્રય તે એ બધું શું છે? નિશ્ચય. મુખ્યત્વે નિશ્ચય અને ગૌણતે વ્યવહાર. તો પર્યાય આદિ ભેદ આદિનું જ્ઞાન છે એ અનુભવના કાળે શું હોય છે? ગૌણ થઈ જાય છે. અને કોનું અવલંબન કેનું લક્ષ થઈ જાય છે? અભેદ એક રૂપનું. તો જે મુખ્ય થયો તેનું નામ શું કહેવાય? નિશ્ચય. અને જે ગૌણ થયું લક્ષમાંથી છીટું તો તેનું નામ શું કહેવાય? વ્યવહાર. તો અશુદ્ર આર્થિક નહીં કહો, પર્યાર્થિક નહીં કહો, અથવા તો વ્યવહાર કહો. તો અહીંયા ફરીથી શાસ્ત્રોમાં જ્યાં વિકારી પર્યાયનું પેલું શું આવ્યું હતું? અધ્યાત્મમાં નિશ્ચયની જ મુખ્યતા છે. હવે સાથે આપણને કે શાસ્ત્રમાં ખાલી અધ્યાત્મથી નિશ્ચયનું જ કથન નહીં આવે, સાથે સાથે કોનું આવશે? વ્યવહાર નહીંથી અશુદ્ધતાનું, અહીંયા સાથે સાથે બીજું પણ લઈએ સંયોગનું અને ભેદનું, એનું બધાનું વર્ણન આવશે. તો શાસ્ત્રોમાં જ્યાં વિકારી પર્યાયનું વ્યવહાર નહીંથી કથન કરવામાં આવે, વ્યવહારથી જ્ઞાન કરાવવા માટે આવે, ત્યાં પણ તમારે શું સમજવું? કે ત્યાં પણ નિશ્ચય સ્વભાવનું અવલંબન એ તો છે જ, ક્યારેય સ્વભાવને ગૌણ કરીશ નહીં અને વિભાવને મુખ્ય કરીશ નહીં. એનો અર્થ શું કહેવાનો? ઓલામાં તો ને હંમેશા નિશ્ચય નહીં છે ને મુખ્ય. એનો કહ્યું કે કદાચ શાસ્ત્રમાં એ વિકારી ભાવોનું વ્યવહાર નહીંથી પર્યાર્થિક નહીંથી વર્ણન આવે તો પણ તારી દ્રષ્ટિમાં ક્યારે પણ શુદ્ધાત્માને ગૌણ કરીશ નહીં. શુદ્ધાત્મા ક્યારે પણ ગૌણ કરવા યોગ્ય નથી. કથન પદ્ધતિમાં સમજાવવા માટે ભલે મુખ્ય ગુણ આવે, પણ તારી દ્રષ્ટિમાં તારી પ્રણતિમાં એ ત્રિકાળી નાયક ભગવાન આત્માને ક્યારેય ગૌણ કરીશ નહીં. તો એ ત્યાં પણ નિશ્ચય નહીંને જ મુખ્ય અને વ્યવહાર નહીંને ગૌણ કરવાનો આશય છે. અહીંયા હંમેશા આપણે ભૂલ કરીએ છીએ. શું શબ્દ આવ્યો? આશય. આશય એટલે અભિપ્રાય. જીવે ભૂતકાળમાં જ્ઞાનના ક્ષોભસમથી 11 અંક સુધી પહોંચી ગયા છીએ અને આશય ન સમજ્યા તો પાછા રેખડ્યા છીએ આપણે. ક્ષોભસમની અલ્પતા હો પણ આશયનું ગ્રહણ હો હંમેશા. લૌકિકતામાં પણ શબ્દોનો જો ખાલી ગ્રહણ કરશો ને તો ઝઘડો જ થશે, અને આશયને ગ્રહણ કરશો તો ક્યારેય ઝઘડો નહીં થાય. જેને બીજી ભાષામાં તમે કહો એનો ટોન કેવો હતો હંમેશા કોઈનું પણ જ્યારે, અને જેના ઉપર હંમેશા વિશ્વાસ હશે ને એનો આશય ગ્રહણ કરશો, શબ્દો નહીં ગ્રહણ કરે. જેની સાથે એકદમ નિકટતા હોય એને એના શું કરશો? કોઈ એમ કહે નહીં તમને ગધેડ થઈ, કહેતો હશે તો મજાક કરવા કહેતો હશે. આપણે શું પકડીએ ત્યારે? શબ્દોનું ગ્રહણ કે એના આશયનું ગ્રહણ. અને કદાચ બીજો જેને અણગમતો હશે ને કંઈક કીધું હશે તો પણ કદાચ એના વખાણ પણ કરશે ને તો એને શું કહેશે? આશય નહીં પકડે, એ ચમચાગીરી કરતો હશે. બહુ જ જરૂરી છે આશય ગ્રહણ કરવો, નહીતર ઇનાઈ શબ્દો આપણને વિપરીત રૂપે થશે. ક્યારે પણ કોમ્યુનિકેશન કે ને હંમેશા એમાં શું હોવું જોઈએ? કન્ફ્યુઝન ક્યારે થશે? એના શબ્દો પકડશો એનો કહેવાનો આશય નહીં પકડી. એમ અહીંયા પણ આશ્રય આશય અભિપ્રાય શું છે, એમનું કહેવાનું તાત્પર્ય શું છે? શાસ્ત્રમાં તો એમ પણ ત્યાં સુધી આવશે. શું આવશે? કે અરિયન ભગવાને કેટલા કર્મનો નાશ કર્યો? 4 ઘાતી કર્મનો. અને સિદ્ધ ભગવાને કેટલા કર્મનો નાશ કર્યો? 8. અને એક બાજુ તમે એમ કહો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ, તો શું કરવું? જીવ પોતે રાગ દ્વેષ મોહનો કર્તા છે, એક બાજુ એમ આવે અને એક બાજુ એમ કે રાગથી તો આત્મા મોહથી તો અસંયુક્ત છે, શું કરશું? ત્યાં શું શબ્દ છે? આશય. શું સિદ્ધ કરવું છે, કઈ નહીનું કથન છે એ જીવનમાં પેલું. અને એટલા માટે જ બીજા શબ્દોમાં જો કહીએ સરળ ભાષામાં, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. તો હા સમજવું, તો જ્યાં જ્યાં જે જે એટલે શું, ત્યાં કઈ નયનું કથન છે અને કઈ ત્યાં સિદ્ધ કરવું છે. જીવની ભૂલ આશ્રવબંધ જો સિદ્ધ કરવા છે તો તું જ પોતે અજ્ઞાન ભાવે રાગ દ્વેષ મોહનો કરતા છે. જેમ ચર્ચામાં હંમેશા આવ્યું કે જો સર્વથા એનો અકર્તા હોય તો તને વેદન શેનું આવે છે, તો વેદન શેનું હશે, સંયોગનું કે સ્વભાવનું? કોનું વેદન હોય, સંયોગનું કે સ્વભાવનું? પર્યાયનું વેદન હોય, ન સંયોગનું ન સ્વભાવનું. અને જો સર્વથા જેમ પરદ્રવ્ય છે એવી રીતે પરણતી પણ એનું વેદન જ ન હોય તો સેના માટે ધર્મ કરવો છે? એક બહુ જ નિશ્ચિતતા, ધર્મ સેના માટે કરવાનો હોય? સેના માટે? સંયોગ બદલવા કે વિકલ્પ બદલવા? ધર્મ સેના માટે કરવાનો હોય? સંયોગ બદલવા કે વિકલ્પ બદલવા? વેદન બદલવા. દુઃખમય જે વેદન છે એની જગ્યાએ શું કરવું છે? સુખમય વેદન કરવું. તો શું આવ્યું? વેદન શેમાં હોય છે? પર્યાયમાં હોય છે. તો મને દુઃખરૂપ વેદન શેના માટે છે? કે મારી પર્યાયમાં અપરાધ ભૂલ વિપરીતતા કરું છું એનું છું. તો એ પણ સાથે બધી કથન શૈલીઓ આવતી હોય છે. અસદભૂત વ્યવહારથી એમ આવે કે આત્મા દ્રવ્ય કર્મનો કરતા ભોગતા છે. અશુદ્ધ વ્યવહારથી એમ પણ કથન આવે પોતાના રાગદ્વેષ મોહનો કરતા છે. તો જ્યાં જ્યાં જે જે અપેક્ષા હોય એ સમજવું. એના અહીંયા શબ્દ શું વાપરો છે? આશય. ફરીથી કથનમાં શું આવ્યું? વર્ણન શેનું આવ્યું? વ્યવહાર નહીંથી વિકારી પર્યાયનું. અને છતાં પણ ત્યાં શું સમજવું? આશય શું ગ્રહણ કરવું? કે નિશ્ચય નય જ મુખ્ય છે અને વ્યવહાર નય ગૌણ છે. વ્યવહારની અલગ અલગ રીતે નિશ્ચય વ્યવહારની વ્યાખ્યા આવતી હોય છે, ખાસ કરીને મોક્ષમાર્ગ પ્રકાશકમાં ટોડોનોલોજી કઈ કઈ વ્યાખ્યા? સ્વાશ્રિત નિશ્ચય, પરાશ્રિત વ્યવહાર, પછી અભેદ તે નિશ્ચય, ભેદ તે વ્યવહાર, મુખ્ય તે નિશ્ચય, ગૌણ તે વ્યવહાર. કેટલી શૈલી અને કથન પદ્ધતિમાં પણ આવતું હોય ને, મુખ્ય નિરૂપણ, ઉપચાર નિરૂપણ. મુખ્ય નિરૂપણ હોય તેનું નામ નિશ્ચય છે, ઉપચાર યથાર્થ નિરૂપણ એનું નામ નિશ્ચય છે, ઉપચાર નિરૂપણ એનું નામ વ્યવહાર છે. તો આ એક શૈલી નિરંતર મુખ્ય છેલ્લી લાસ્ટ નિશ્ચય વ્યવહાર છેલ્લો, કે અનુભવના કાળે જેનો અવલંબન આવે તેનું નામ શું કહેવાય? મુખ્ય. અને જેનો બધાનું લક્ષ છૂટી જાય એ બધા કોનો વિષય છે? વ્યવહાર. અને એટલા માટે અત્યારના પૂજ્ય બેનસીની ચર્ચામાં એમ આવ્યું ને કે પોતાનો ત્રિકાળી ભગવાન આત્મા એ શું છે? એ નિશ્ચય છે. અને અધ્યાત્મનો વ્યવહાર એટલે શું? નિર્મળ પર્યાય અધ્યાત્મનો વ્યવહાર. આગમનો વ્યવહાર એટલે કહું તે ભૂમિકાની યોગ કસાયની મંદતાના પરિણામ, એ આગમરૂપનો વ્યવહાર છે. અને અધ્યાત્મનો વ્યવહાર કોને કહેવાય? નિશ્ચય સમ્યક દર્શન રત્નત્રયની પ્રણતિ, આ એનું નામ વ્યવહાર છે. એ વિશેષ ભાવ છે અને એકરૂપ સામાન્ય છે એ નિશ્ચય. આવી કથન શૈલીઓ ચાલતી હોય અને એટલા માટે ટોડરમલજીએ વક્તા અને શ્રોતાના લક્ષણમાં ખાસ નિશ્ચય વ્યવહારના જ્ઞાતા હોવા જોઈએ. કઈ નહીનું જીનવાણીમાં હંમેશા નિયમસારનો બીજો શ્લોક છે, એમાં પદ્મમલધારી દેવ શું કહે છે? બે નયોના આશ્રય સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે. તો બે નયો જ ખબર ન હોય, બે નયની કથન પદ્ધતિ જ ખબર ન હોય તો જીનવાણીનું રહસ્ય ક્યારે સમજશું આપણે? તો એ અહીંયા આપણને કે વ્યવહારથી કથન કરવામાં આવે તો પણ ત્યાં પણ નિશ્ચય પણ કેમ લીધું? અધ્યાત્મ શૈલીથી નિશ્ચયનું આવે ત્યાં તો એ મુખ્ય હોય જ, પણ આગમ શૈલીથી વ્યવહાર નહીંથી જ્યાં વર્ણન આવે તો પણ નિશ્ચયને જ મુખ્ય અને વ્યવહારને ગૌણ કરવાનો શું છે? આશય છે એમ સમજવું. કારણ કે પુરુષાર્થ વડે પોતામાં શુદ્ધ પર્યાય પ્રગટ કરવા, અસ્તિ અને એની સામે નાસ્તિ, વિકારી પર્યાય ટાળવા માટે છે ને, અર્થાત છે ને, એક કહીને અર્થાત કહીને શું કહેવું? પેલા શું થાય છે, શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે કે પેલા વિકારી પર્યાય ટાળે છે? પેલા શું થાય, અશુદ્ધતા ટાળે કે શુદ્ધતા થાય? કે શુદ્ધતા થાય ને અશુદ્ધતા ટાળે, શું થાય? કેમ? વ્યય પહેલા થાય ને ઉત્પાદ પછી થાય. પેલું વ્યય થાય ને, પછી ઉત્પાદ થાય ને, પણ ઓલી પર્યાય ગયા વગર એને સ્થાન બીજી નવીન ક્યાંથી આપે? એટલે વ્યય પહેલા થાય ને ઉત્પાદ પછી થાય, એક સમયમાં ક્યાંથી થાય? અરે ભાઈ, એક જ સમયમાં છે. હા, એક સમયની વાત કર તો પહેલા સમય ઉત્પાદ ને બીજા સમય વ્યય, એક પહેલે. પણ એક જ સમયમાં ઉત્પાદ ભાઈ જો સિદ્ધ કરવા છે તો શું આવશે? પૂર્વ પર્યાયનો વ્યય અને વર્તમાન પર્યાયનો ઉત્પાદ એક જ સમય છે, એમાં કોઈ કાળ ભેદ નથી. તો એક જ સમય છે તેનો અર્થ કર્યો. અને ફરીથી શબ્દ શું વાપરો? કાળ લબ્ધિ પાકતા પોતામાં શુદ્ધ પર્યાય પ્રગટ થશે. શુદ્ધ પર્યાય ક્યારે થશે? કાળ લબ્ધિથી નહીં, સ્વકાળે ન થાય. એનો જન્મ ક્ષણ હોય ત્યારે થાય ને, કે પુરુષાર્થથી થાય? ચાલો આપણે વિચાર કરીએ, શુદ્ધ પર્યાય ક્યારે પ્રગટ થશે? સ્વભાવના આશ્રયે કે પુરુષાર્થથી કે એના સ્વકાળે કે એના ભવિતવ્યથી કે એના અનુકૂળ નિમિત્તે? પાંચે આપણે લઈ લીધા. હા, તો દરેકના કેટલા કેટલા ટકા, કેટલા કેટલા ટકા? 100 તો 500 ટકા થાય, અહીંયા તો 100 ટકાથી જ કામ થાય. એ જગતના ગણિત કામ ન લાગે. પોતે પોતપોતાની અપેક્ષા એક જ સમવાય, એ શું છે? પૂર્ણતાના કથન પદ્ધતિમાં એક એકને તમે મુખ્ય કરીને કથન કરો અને કાર્ય થવામાં તો બધા કેવા છે? એક સાથે છે. ગુરુદેવસિંહ નાના બહુ સુંદર પ્રવચનો હોય છે. અરે, સ્વકાળે થતી પર્યાયનો નિર્ણય કરનાર ક્યારે પ્રમાદી નહીં હોય, પુરુષાર્થી હશે. શું છે? આપણે માની લઈએ છીએ જે કાળે જે થવા, અને જે કાળે જે થવાનું હોય તો તને આ વિકલ્પો સેના ઉભા થાય? કરતા બુદ્ધિના વિકલ્પો સેના થાય? સ્વકાળ માનવું અને કરતા બુદ્ધિ માનવી તો પરસ્પર વિરુદ્ધતા થઈ. જે કરતા બુદ્ધિ છે, અને એટલા માટે ગુરુદેવસિંહ બહુ ન્યાયથી આપણને વાત કરતા. એક માની લઈએ, માની તને લેવું હકીકત છે, સમયસારમાં ક્રમબદ્ધ શબ્દ એ કઈ ગાથા હું વાપરો છે? 308 થી 311 અધિકાર કયો છે? સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. અને એની ગાથા ઉપરનું ટાઇટલ શું છે? હવે અકર્તાપણું દ્રષ્ટાંત સહ સિદ્ધ કરે છે. ગુરુદેવસિંહ ત્રણેયની લિંક લે છે. ફરીથી શું છે? શબ્દ કયો? ક્રમબદ્ધ. અધિકાર કયો? સર્વ વિશુદ્ધ જ્ઞાન, જ્ઞાન અધિકાર. અને ટાઇટલ શેનું માર્યું છે? અકર્તાપણું. એનો અર્થ શું થયો? ક્રમબદ્ધનો સ્વીકાર કરે એ અકર્તા, નાસ્તિ અને અસ્તિત્વ જ્ઞાતા. જ્ઞાતાપણું પર્યાયમાં પ્રગટ થયા વગર તે ક્યારે પણ ક્રમબદ્ધને સ્વીકાર્યું નથી. ક્રમબદ્ધને સ્વીકારે અને અકર્તાપણું જ્ઞાતા ન થાય તો સમજવું, મેં ખાલી ક્રમબદ્ધને શબ્દમાં રાખ્યું છે, ક્યારે એનો યથાર્થપણે સ્વીકાર કર્યો નથી. જેમ આજ ગુરુદેવસે લીધું ને, સિદ્ધ ભગવાનનો સ્વીકાર ક્યારે થશે? ક્યારે થશે? કે પોતે રાગ દ્વેષમાં એકત્વપણું કરી રાખે અને મને સિદ્ધ ભગવાનનો સત્કાર થયો, સ્વીકાર થયો, ક્યાંથી થવાનો છે? તો અહીંયા ફરીથી કથન શૈલી કોઈ પુરુષાર્થની મુખ્યતાથી, કોઈ સ્વભાવથી કરે કે સ્વભાવના આશ્રય વગર ક્યારે પણ શુદ્ધ પર્યાય નહીં થાય. કોની મુખ્યતા કરી? સ્વભાવની. ત્યારે એમ ન વિચારવું કે ત્યારે એનો સ્વકાળ નહોતો, તે સમયનું તે ભવિતવ્ય એટલે એ ભાવ, અને તે સમયે ગુરુની પ્રત્યક્ષ વાણી દેશના લબ્ધિ હોય અને સમ્યક દર્શન થયું તો દર્શન મોહનો ઉપશમ ક્ષોપશમ કે ક્ષય ન હોય એની કોઈ જ ના નથી. કથન પદ્ધતિમાં મુખ્ય ગુણની છૂટ છે. કાર્ય થવામાં એ પાંચેય કેવા હોય છે? સરખા રહે. અને એટલા માટે એનું નામ શું આપ્યું છે? સમવાય. સંગઠન છે એનું. આપણે ટુકડા કરી શકીએ એમ નહીં. ના, મારી પાસે તો અત્યારના શું છે? પુરુષાર્થ છે, પણ કાળ લબ્ધિ નથી પાકી, ભવિતવ્ય નથી. પુરુષાર્થને અનુરૂપ જ એનો સ્વકાળ હોય અને તે સમયનો ભાવ હોય. જેવી રીતે કાર્ય થાય, કારક કેટલા હોય? 6. એમાંથી ક્યારેક કેટલા રેડી હોય? કરતા કર્મ તૈયાર હોય. સાધન ન મળ્યું તો અમે શું કરીએ? અરે, સાધન ન હોય તો કરતા પણ નહીં હોય. એ બધા કેવા હોય છે? એક અભેદ રૂપના છે. આપણે એક શબ્દોથી કથનથી આપણે ભેદ કરીએ, બાકી એ બધાનું કેવું હોય છે? એક સંગઠન છે, કોઈ તોડી ન શકે. જેવી રીતે 6 કારક છે, 5 સમવાય છે, એવી રીતે 5 શું છે? લબ્ધિ છે. કોઈ કે ના મારી પાસે બધું છે, કારણ લબ્ધિના પરિણામ છે, પણ ક્ષોભસમ નથી, દેશના લબ્ધિ નથી, કોઈ શક્ય જ નથી. જીવનમાં સહજતાનો આ સહેજે ક્રમ હોય છે. જીવ પૂદગલ ગતિ કરે છે, પણ ધર્માસ્તી કઈ રેડી નથી એટલે જ કામ નથી થતું. એ રીતે વિચાર કરીએ, જૈન દર્શન એટલા સહજતાના સંબંધો દેખાડે છે કે સહજતામાં આપણે કૃત્રિમતા ઉભી કરીએ છીએ. કર્તા બુદ્ધિથી કૃત્રિમતાના બધા ભાવો કરીએ છીએ, સહજતાનો એ સ્વીકાર કરતા એ નથી. તો અહીંયા પુરુષાર્થ વડે એમાં બધું જ વાંચી લેવું સાથે. ચલો પુરુષાર્થ વડે, પછી બીજું શું વાંચશું? સ્વભાવના આશ્રય વડે. ત્રીજું શું વાંચશું? પોતાની તે સમયની કાળલબ્ધિ વડે, તે સમયના તે ભાવ વડે, અને તેને જ અનુકૂળ એવા નિમિત્તે. તો એ પોતામાં શુદ્ધ પર્યાય પ્રગટ કરવા, અસ્તિથિ સામે નાસ્તિ શું છે? વિકારી પર્યાય ટાળવા. જો અસ્તિ નાસ્તિથિ શું ઉપાદેય, શું હે, શું પ્રગટ કરવા યોગ્ય, બે ની વાત છે. હમાટે હંમેશા નિશ્ચય નય જ આદરણીય છે. હંમેશા ફરીથી આવ્યું, પેલો વાક્યમાં કયો શબ્દ હતો? હંમેશા નિશ્ચય નય જ મુખ્ય છે. એને જ બીજા શબ્દમાં હંમેશા નિશ્ચય નય જ આદરણીય છે. મુખ્યને માટે શબ્દ કેવો આવ્યો? આદરણીય. બે પ્રકારે એ રીતે હોય છે. ઉપાદેય, ઉપાદેય કઈ પ્રકારે હોય છે? એક આશ્રય કરવા યોગ્ય અને એક પ્રગટ કરવા યોગ્ય, બે ઉપાદેય કહેવાય. આશ્રયભૂત ઉપાદેય કોને કહેવાય? કે જેને આશ્રય આપણી પ્રયોજનની સિદ્ધિ થાય એ હંમેશા આશ્રયભૂત ઉપાદેય છે. જેના અવલંબનથી, જેના આધારે આશ્રય શેની સિદ્ધિ થાય? આપણા પ્રયોજનની. એનું નામ શું કહેવામાં આવશે? એ આશ્રયભૂત ઉપાદેય તત્વ કહેવાય. અને જેનું વેદન આપણને અનાકૂળતા આનંદ આપે તેનું નામ શું કહેવાય? પ્રગટ કરવા માટે આદરણીય કહેવાય. બે આદરણીય છે, એક આશ્રયભૂત અને એક નહીતર ક્યારેય પણ એની ભાવના ન હોય. ભાવના કોની હોય? હે તત્વની, ઉપાદેય તત્વની. તો આવે છે કે નહીં? અપૂરો અવસર એવો ક્યારે આવશે? એવી રીતે ક્યારે આપણે આવે છે, ક્યારે રહેશું અખંડ આનંદમાં, એ બધી ભાવનાઓ કોની છે? મુનિદશાની છે. એનાથી આગળ ક્યારે પર્યાયમાં, મુનિદશામાં મુનિરાજ નિરંતર શેની ભાવના કરે? ક્યારે કેવળ જ્ઞાન થઈને અશરીરી દશા. જો એ અપેક્ષા, એ બધી અપેક્ષા એ ઉપાદેય ન જ હોય તેની ભાવના શું કામ હોય? ભાવના શેની કરાય છે? જેને પ્રગટ કરવા, જેનાથી મારા પ્રયોજનમાં આનંદની વૃદ્ધિ થાય, પૂર્ણતા તરફ હું જાઉં એ પણ છે, અને પૂર્ણતા એ પણ આદરણીય છે. તો અહીંયા કે હંમેશા નિશ્ચય નય જ આદરણીય છે. તે વખતે, તે વખતે એટલે કઈ વખતે? જ્યારે શું? જ્યારે બંને, તે વખતે બંને નયોનું જ્ઞાન હોય છે. અરે જ્યારે પણ વિકારી પર્યાયની વાત હોય છે અથવા નિશ્ચય નહીં ને પણ મુખ્ય કૈરીની વાત હોય, ત્યારે કોઈ પણ વખતે તે બંને નયોનું જ્ઞાન હોય છે. જ્ઞાન જ્યારે પણ હોય, શુદ્ધ નહીં ને પણ મુખ્ય કરીને કે વ્યવહારને પણ મુખ્ય કરીને કે મુખ્ય ગૌણ છે, અભાવ નથી, બેનું જ્ઞાન સાથે હોય છે. જ્ઞાન તો બેનું શું હોય છે? સાથે જ વર્તું હોય, એમાં મુખ્યતા શું છે એ જુદી વાત છે. કોઈ પણ આપણને કે તમે ભોજન હતું ત્યાં શું ખાયા, જેમ કે જમણવાર ને એવું હોય ત્યાં શું ખાય, તો આપણે શું કહે? તમે પેલા એને ચટણી હતી, સલાડ હતું ને આ તે બધું કરીએ, કે ખાલી શું કહેવામાં? મુખ્ય જે મિષ્ટાન આદિ એની કથાને. અને છતાં તે કેતી વખતે પણ જ્ઞાન કોનું હોય? કે દાળ ભાત પણ ખાધા હતા, શાક પણ ખાધું. અને જે સાંભળનાર છે એ પણ કેવી રીતે સ્વીકારતો? કે આ ખાલી લાડવા ખાઈને જ આવ્યો છે એમ સ્વીકારશે? હંમેશા એક મુખ્ય ગૌણ શૈલીથી કથન પદ્ધતિ હોય છે. એ જ અહીંયા એ છે કે તે વખતે નિશ્ચયની મુખ્યતાથી કથન હોય, વ્યવહારની મુખ્યતા, તે બંને નયોનું જ્ઞાન હોય છે. પણ ધર્મ પ્રગટાવવા માટે બંને નયો કદી આદરણીય નથી. જો ફરીથી વિષય કયો દેખાડવો છે? ટાઇટલ શું આપ્યું છે? સાધક જીવની દ્રષ્ટિ. અને તે વખતે એમાં કે જયારે અધ્યાત્મ શૈલીમાં મત્સ્યની મુખ્યતા તત્વ એ છે જ, હવે કહે છે કે એ દ્રષ્ટિમાં તો એક જ તત્વ છે અને છતાં જ્ઞાન બેયનું હોય છે. તે દરેક સમયે એ બંને નયોનું જ્ઞાન હોય છે, પણ ધર્મ પ્રગટાવવા માટે બંને નહીં. અને શબ્દ શું આપ્યો, કદી આદરણી. ગુરુદેવ શ્રીનો એક સરસ ન્યાય આપે, જો બંને આદરણી હોત તો બે ભેદ પેડા શકા. એક બહુ એક ભેદ ક્યારે હશે, બે સમાન કોટીના ક્વોલિટીના હોય સ્ટેટસના ત્યારે હોય કે બેનમાં કંઈક ભિન્નતા હોય. તો છ દ્રવ્ય છે, એમાં બે ભેદ પાડો હોય તો ક્યાં પડી શકે, જીવ અજીવ રૂપી અરૂપી એક પ્રદેશી બહુ પ્રદેશી આવે છે ને અસ્થિ કાંઈ નહીં. તો એનો અર્થ શું થયો, બે સરખા છે એ અપેક્ષા કે બેમાં જુદાય છે ત્યારે એ ભેદ પડે છે. એમ નિશ્ચય અને વ્યવહાર એવા બે ભેદ પડ્યા, એ શું સૂચવે છે, બંને ઇક્વલ ક્વોલિટીના કોટીના એ લેવલના નથી, હોત તો બે ભેદ સુખા પડ્યા. અને એટલા માટે કે જ્ઞાન બંનેનું છે, પણ ધર્મ પ્રગટાવવા માટે બંને નયો કદી સમાનપણે આદરણી. અને આવી જ ભૂલ કોણ કરે છે, આપણે તો કરીએ છીએ એમ છે, પણ કઈ રીતે, એક ત્રણ આભાસી લઈએ એમાંથી કઈ, આમાં કઈ આભાસી, નિશ્ચયાભાસી વ્યવહારાભાસી અને ઉભ્યાભાસી, ત્રણ પ્રકાર છે ને, એમાંથી આ કે ઉભ્યાભાસી કે અમે શું કરીએ, શાસ્ત્રમાં બંને નયો કીધી છે એટલે અમે એક છોડી શકતા નથી. ક્યારેક સેનાથી થાય, વિતરાગતાથી પણ ધર્મ થાય, ને ક્યારેક રાગથી પણ થાય. અમે શું કરીએ, શાસ્ત્રોમાં બંને નયો. અને એટલા માટે ટોડર મજી બહુ જ એનો અર્થ શું કર્યો, સરસ શું અર્થ કર્યો છે, એ શબ્દ છે, શાસ્ત્રમાં બે નયો ગ્રહણ કરવાનું કીધું છે એટલે અમે બે નયો ગ્રહણ કરીએ છીએ, એનો અર્થ શું કર્યો એમણે ટોડર મજી. ગ્રહણનો ન્યા બે નો આશ્રય નથી, ગ્રહણ એટલે જ્ઞાનમાં જાણવા જેવું. શું છે, ન્યા ગ્રહણ શબ્દ છે ને બંને નયો, કે એક છોડી શકીએ એમ નથી. તો બે નયનું ગ્રહણ એટલે શું, બે નયનો આશ્રય લેવા જોઈએ છે કે બે નયોને જાણવા માટે છે. તું જાણજે, અને એ તો કીધું જાણવાની કોઈ જ ના નથી, પણ બે સમાનપણે આદરણીય એટલે કે આશ્રય કરવા યોગ્ય છે, અવલંબન લેવા યોગ્ય છે એવું નથી. કારણ કે એકનો વિષય કોણ છે, હમણાં જ આપણે લીધું વ્યવહારનો વિષય કોણ છે, રંગ રાગ અને ભેદ. અને નિશ્ચયનો વિષય કોણ છે, એકરૂપ અભેદ આત્મા. તો બે સમાનપણે કેવા છે, હા બે નય છે, બે નયનું કથન શૈલી પણ છે અને બે નય છે તેના વિષય પણ છે. નય હોય અને એના વિષય ન હોય એમ બને, કેમ ન બને, નય હોય એના વિષય ન હોય. અરે નય ન હોય તેનો વિષય જ ન હોય તેને અવલંબન ક્યાંથી લેનાર, ક્યાં જ્ઞાન છે તો સામે શું હોવું જોઈએ, જ્ઞ હોય જ, જ્ઞ નથી તો જ્ઞાન નામ ક્યાંથી પડ્યું. અહીંયા પ્રતિબિંબ છે એ કોને સિદ્ધ કરે છે, બિંબ હોવું જોઈએ એમ. અહીંયા જ્ઞેય છે તો સામે કોણ છે, જ્ઞાન છે, અથવા જ્ઞાન છે તો સામે કોણ છે, નહીં છે, પરસ્પર તો એકબીજા હોય કે ન હોય એમ અહીંયા બે છે. નિશ્ચય વ્યવહાર કથન પદ્ધતિ છે, એના વિષયો પણ છે, પણ બંને સમાનપણે આદરણી નથી. જાણવા માટે બે છે, પણ આદરવા માટે તો હંમેશા એક નિશ્ચય નય જ છે, વ્યવહાર નહીં એ કદી આદરણી. અને એટલા માટે બારમી ગાથામાં આચાર્યદેવે ખાસ ખુલાસો કર્યો કે અગિયારમી ગાથામાં શું કીધું, વ્યવહાર નહીં કેવું છે અભૂતાર, અને શુદ્ધ નહીં કેવું છે ભૂતાર, એટલે વ્યવહાર છે જ નહીં, અભૂતાર કહી દીધું. અરે આચાર્યદેવ બારમી ગાથામાં કે ભાઈ અમે જે અભૂતાર કીધું એ આશ્રય માટે કીધું તું, બાકી જાણવા માટે. બારમી ગાથામાં શું શબ્દ છે, તદાત્વે, ગુરુદેશી શબ્દ કહેતા ને તદાત્વે, એટલે તે કાળે એ જાણેલો વ્યવહાર જાણવા માટે પ્રયોજનવાન શબ્દ, જાણવા માટે શબ્દ છે. તું એમ કે એનું અસ્તિત્વ જ નથી તો એમ નથી. અને શબ્દ ખાસ ગુરુદેશી તદાત્વે, એટલે તે કાળે જાણેલો પ્રયોજન. તે કાળે શું કામ, કે તે ભૂમિકાને યોગ્ય વ્યવહાર જુદો જુદો હોય છે. મુનિ દશા હશે તો 28 મૂળ ગુણનો હશે, પંચમ ગુણસ્થાન શ્રાવકપણું હશે તો 12 અણુવ્રતનો હશે, અને સમ્યક દ્રષ્ટિ હશે તો નવ તત્વની દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો એ હશે. એટલે માટે તે ભૂમિકાનો તે વ્યવહાર વિકલ્પ એ કેવો છે, જાણેલો પ્રયોજનવાન છે. આશ્રય માટે નિષેધ કર્યો એટલે એનું અસ્તિત્વ જ પર્યાયમાં નથી એમ નહીં માનતો. તો એ અહીંયા આપણને વાત કરી કે બંને નયો સમાનપણે ક્યારેય આદરણી નથી. હવે શું કામ નથી કે વ્યવહાર નહીંના આશ્રય કદી ધર્મ અંશે પણ ઓલામાં આગળ આવ્યું હતું ને, કારણ કે નિશ્ચયની આશ્રય ધર્મ, કારણ કે તેના જ આશ્રયે ધર્મ થાય છે. શુદ્ધ નહીં નિશ્ચય નહીં શુદ્ધાત્માના આશ્રયે જ ધર્મ થાય છે. પેલું જ લાઈનનું વાક્ય તેના જ આશ્રયે છે, પેલું જે વાક્ય છે એમાં નિશ્ચય હંમેશા જ મુખ્ય છે, કારણ કે તેના જ આશ્રયે ધર્મ થાય અને એની સામે વ્યવહાર નહીં. અહીંયા પાછળ વાંચી આઠમા પણ, વ્યવહાર નહીંના આશ્રયે કદી અને કેટલું અંશે ધર્મ અંશે પણ થતો નથી. આ બહુ જરૂરી છે. એના માટે જો બંને આદરણીય નથી એ ઉભ્યાભાષી માટે કે બે એક, અને અહીંયા કોના માટે છે, વ્યવહારાભાષી માટે. એ કોનો આધાર લઈને આખી વાત કરે, ચરણાન યોગની શૈલીનો. ચરણાન યોગની શૈલીમાં મુનિ દશાનું વર્ણન આવશે તો શું આવશે, જે પંચ મહાવ્રત પાળે છે નિર્દોષપણે, પાંચ સમિતિ પાળે છે, ત્રણ ગુપ્તિ છે, પાંચ ઇન્દ્રિયનો વિજય છે, છ આવશ્યક છે, સાત અન્ય ગુણ છે, શેનાથી વર્ણન આવશે એનું, કારણ કે કેનું શાસ્ત્ર છે, ચરણાનુયોગ ને એ શૈલીથી વાત આવશે. પણ અંતર ગર્ભિતમાં વાત શું હોય છે, ત્રણ કસાયના અભાવપૂર્વકની વિતરાગતા હોય એ સાચું મુનિપણ છે. એ વાત સાથે રાખીને વાત, તો એને ગ્રહણ શું કર્યું, ખાલી પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને પાંચ ઇન્દ્રિય વિજય, એ બધાને ગ્રહણ કરે. અને પાછો આધાર કોનો આપે, જીનવાણી. તો કોને ના પાડી જીનવાણી, તે ભૂમિકામાં તેવો જ વ્યવહાર હોય છે. એનું શું કરાવ્યું, જ્ઞાન કરાયું. પણ એ આદરણીય છે એમ, અને એ જો ભૂમિકાનો રાગ આદરણીય હોત તો શું થાત, શું થાત, 28 મૂળ ગુણ નિર્દોષપણે પાડનાર દ્રવ્ય લિંગી મોક્ષે પહોંચી ગયો હોત. શું છે, જો એનાથી કાર્ય સિદ્ધિ થતી હોત તો કેટલી વાર પાડ્યું છે આપણે, છ ઢાણામાં તો ડોનાલ્ડ ટ્રમ્પજી બહુ જ કીધું, કેટલી વાર પાડ્યું છે. એ નિર્દોષ મુનિ પણ કોઈ એમાં છૂટછાટ લઈને દોષિત નહીં ને, કે ના આ કાળ આવો છે ને આ ક્ષેત્ર આવું છે. નિર્દોષપણે જીનવર કહેલ વ્રત સમિતિ આવે છે સમયસાનું ગાતા, કેટલી વાર, અને એમાં શબ્દ શું આપ્યો છે, અભવ્ય જીવ પણ પાડે છે. શબ્દ શું છે, જો આમાં જો આશય ન સમજે તો કેવા કુતર થાય છે એનું દ્રષ્ટાંત. એમાં શું આવે છે, જીનવર કહેલા વ્રતિ સમિતિ ગુપ્તિ વળી તપસીલ ને કરતા છતાં અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યા, એ વાત છે ને, એવી ગાથા છે ને, છે એમાં અભવ્યની વાત છે. એમાં કોકે એમાંથી કુતર કાઢ્યો, આ તો અભવી માટેની વાત, ભવી કરે તો મોક્ષે પહોંચી જાય જો આશય ન સમજો. આપણે આવ્યો હતો ને, અરે આચાર દેવે શું કર્યું, અભવી શબ્દ વાપરીને શું કર્યું છે, અભવીનું એક દ્રષ્ટાંત લઈને, કે જેમ અભવી પણ અને પાછા કોના કહેલા, વ્રત સમિતિ જીનવર કહેલા, તારા રીતે કલ્પનાના નહીં કે આપણે આજે કર્યું હોય પણ થોડીક છૂટ હોય છે એની વાત નથી. જીનેન્દ્ર દેવે જે ચરણાનુયોગની શૈલીમાં જે કીધા એવા પાળવા છતાં જેમ જેમ એમ કરીને શું છે, દ્રષ્ટાંત છે, અભવીનો મોક્ષ થતો નથી એમ તું પણ ભવી હોઈને જો પાળીશ તો પણ નહીં થાય. અભવીને એક કોના રીતે લીધું છે, એક્ઝામ્પલ ટેસ્ટ તરીકે, દ્રષ્ટાંત રૂપે એને લીધું છે. અને કુતર્ક શું કરે, આચાર્યદેવ કોને માટે વાત કરી છે, અભવી માટે, અમે તો ભવી છે ને અમે પાળીને મોક્ષે જશું. આ જો ક્યાં જીવની આશય સમજ્યા વગરની વિપરીતતા, કોને વાંચીને પણ, શાસ્ત્ર વાંચીને. શાસ્ત્ર નથી વાંચતો ને એની તો વાત છે જ નહીં, પણ વાંચીને પણ જીવ કેવો અટકે છે એના ફરીથી, સેના કારણે, આશય સમજતો નથી. એટલા માટે બહુ જ જરૂરી, આ ખાસ ઘણા શાસ્ત્રોની અંદર આ પેલું લખ્યું હોય છે, કે સાધક જીવની દ્રષ્ટિ અથવા શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ એવા બે પ્રકાર આવતા હોય. તો ફરીથી આપણે અહીંયા પહોંચતા હતા, વ્યવહાર નહીંના આશ્રયે. પેલો શબ્દ શું છે? કદી. કદી એટલે શું આપ્યો? કાળ. કાળમાં શું લેવો? કયો લે? કે ચોથે આરે ન જાય પણ પંચમ આરે જાય. અરે કઈ છૂટછાટ તો હોય કે નહીં? બધા છૂટછાટ આપતા. વેપારીને પણ તમે રોકડા આપો તો 2% તમારે ડિસ્કાઉન્ટ કરી દે ને. આજકાલ બધે હોય છે ને, બધા લીડ ગીવ એન્ડ ટેક હોય છે કે નહીં? તમે આપો તો બધું. સિદ્ધાંતમાં ક્યારેય પણ બાંધ છોડ શબ્દ શું આગળ લેશો? ફરીથી, સિદ્ધાંતમાં ક્યારેય બાંધ છોડ કલ્પના પણ કરીશ નહીં. કરવાનો તો પ્રશ્ન નથી, કલ્પના પણ કરીશ નહીં. એક છૂટ એ વિપરીતતાનું આમંત્રણ છે. એક છૂટમાંથી ક્યાં પહોંચી જશું? વિપરીતતામાં. અરે આ કોઈ આજકાલના કોઈ એક અપૂર્ણ જ્ઞાનીએ કરેલા વિપરીત વાળાની તો વાત નથી, અનાદિ અનંત એ આ સિદ્ધાંત સર્વજ્ઞો દ્વારા પ્રકાશિત છે. એમાં કોઈ પણ ફેરફાર અંશ માત્ર પણ કરવાનો અવકાશ નથી. તો એ અહીંયા વ્યવહાર નહીંના આશરે કદી એક વાત. પછી ધર્મ અંશે પણ શરૂઆત પણ એક ડગલું પણ એ થતો નથી. આવી શ્રદ્ધાની દળતા વગર કાંઈ જ કામ ચાલતા કામ નહીં થાય. હોતા હૈ ચલતા હૈ ગુજરાતીમાં કહીએ. શું શેમાં? દહીં દૂધમાં બેમાં એ નથી. શ્રદ્ધાની દ્રઢતા, જ્ઞાનનો વિવેક, અને તો ચારિત્રમાં પ્રણમન થશે. શ્રદ્ધામાં જ આપણે ડામાડોળ સ્થિતિ હોય, દ્રઢતા ન હોય તો ક્યારે પણ જ્ઞાનનો વિવેક નથી, અને તો ચારિત્રમાં ક્યારે પ્રણમન થવાનું નથી. એટલી દ્રઢતા હોય છે કે વ્યવહાર નહીંના આશરે કદી ધર્મ અંશે પણ થતો નથી. પરંતુ એનાથી વિપરીત, તેના આશ્રયે તો રાગ દ્વેષના વિકલ્પો જ ઉઠે છે. ધર્મ તો નહીં થાય, ચલો કાંઈ નહીં, પણ નુકસાન તો નહીં થાય ને? તો કે નુકસાન થશે, પરંતુ ઓલું તો નહીં, લાભ તો નહીં, ઉલટાનું શું થશે? ઓલામાં હે ને, લેના બદલે શું થઈ ગયું? દેના પડે. ઓલું હિસાબ કરવા બેઠા એને એમ કે મારે આના પાછી શું નીકળશે? લેણા નીકળશે. એની બદલે શું થઈ ગયું? એમાં અહીંયા શું થશે? લેવાની બદલે શું થઈ જશે? સુખની બદલે, ધર્મની બદલે ઉલટાનો રાગવેસ. કે તેના આશ્રય, જો ફરીથી શબ્દ પણ એક વિચારવા જો, શું છે શબ્દ? શું છે? તેના જ્ઞાનથી નહીં, તેના આશ્રયે તો રાગવેશના વિકલ્પો જ ઉઠે છે. તો ભૂમિકાનો વ્યવહાર હોય છે, એનું જ્ઞાન પણ હોય છે, પણ અહીંયા શેનો નિષેધ છે? એના જ્ઞાનનો કે તેના આશ્રયનો? આશ્રયનો. કે તેના આશ્રયે, કોના આશ્રયે? ફરીથી, વ્યવહારના આશ્રયે તો રાગ દ્વેષના વિકલ્પો જ ઉઠવાના. અહીંયા વ્યવહાર એટલે શું? ચલો વ્યવહાર એટલે શું? અશુભ પરિણામ કે શુભ પરિણામ? અરે ગુણ ગુણીનો ભેદ એવો પણ સદભૂત કયો કહેવાય? ગુણ ગુણીનો ભેદ સદભૂત અનુપચાર વ્યવહાર. ગુણગુણીના ભેદ, હું જ્ઞાનમય આત્મા છું, હું આત્માનો જાણનાર, જ્ઞાયકનો જાણનાર છું, એવો પણ મારામાં ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાન. એની વાત છે, ઓલા બીજા વ્યવહારની તો વાત નહીં. ગુણગુણીના ભેદના પણ એમાં જો તું અટકીશ સદભૂત અનુપચાર વ્યવહારમાં, અને તો પણ શું થવાનો? રાગની જ ઉત્પત્તિ થવાની છે. તો એ વ્યવહારના આશ્રયે, વ્યવહારના અવલંબે એ રાગ દ્વેષના વિકલ્પો જ ઉઠવાના છે. તારું પ્રયોજન ક્યારેય સિદ્ધ થવાનું નથી, અને નિશ્ચયથી તો ધર્મ થયા વગર રહેશે. ને જો આગળ જે આવે છે ને એનાથી ઓપોઝિટ કાકી, કે તેના જ આશ્રયે ધર્મ થાય. નિશ્ચયના આશ્રયે ધર્મ થાય છે, અને વ્યવહારના આશ્રયે રાગ દ્વેષ ઇઝિકલ ટુ અધર્મ જ થાય. અને એટલા માટે સાધકની દ્રષ્ટિ નિરંતર પોતાના નિશ્ચય નહીંના વિષયભૂત શુદ્ધાત્મા ઉપર જ હોય છે. હા, જ્ઞાનમાં બધો ભૂમિકાનો એ પોતાને વિવેક હોય છે, એ વાત છે, એની થોડો જ વિસ્તાર એમાં આગળ.